એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જ્હોન એ મેથ્યુઝ અને ડેવિડ ટી હર્બર્ટનું પુસ્તક છે, જ્યોગ્રાફી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
નમસ્કાર.
હવે ભૂગોળ શબ્દ સાંભળીએ ને એટલે પેલું શાળાના નકશા અને રાજધાનીઓ યાદ આવી જાય ને?
ના, મોટાભાગે એવું જ થાય. પણ આ પુસ્તક કહે છે કે બે વાત આનાથી ઘણી ઊંધી છે.
ઘણી જ.
અને મને લાગે છે કે આજના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જરૂરી છે.
બિલકુલ. તમે જુઓ ને, ક્લાઇમેટ ચેન્જની વાત હોય કે શહેરોમાં વધતી ભીડ હોય અથવા તો દુનિયાભરમાં જે અસમાનતા દેખાય છે, આ બધા મુદ્દાઓના મૂળ છે ને ક્યાંક ભૂગોળ સાથે જોડાયેલા છે. આ પુસ્તક આપણને એ જ જોડાણો સમજવામાં મદદ કરે છે.
એટલે એમ કે કોઈ વસ્તુ કે ઘટના જ્યાં છે ત્યાં જ શા માટે છે એ સવાલ પૂછે છે.
હા, અને એ સ્થાનનું મહત્વ શું છે એ પણ. એટલે ભૂગોળ ખાલી ક્યાં
નથી પૂછતું,
પણ શા માટે ત્યાં અને કદાચ તેની અસર શું એમ ને.
બરાબર, એ ઊંડા પ્રશ્નો પૂછે છે.
સરસ. તો ચાલો શરૂઆત કરીએ લેખકોના પરિચયથી. જ્હોન એ મેથ્યુઝ અને ડેવિડ ટી હર્બર્ટ બંને મોટા ગજાના ભૂગોળશાસ્ત્રીઓ છે એવું લાગે છે.
હા, ચોક્કસ. અને એમનો જે અનુભવ છે ને એનો સંગમ જ આ પુસ્તકને ખાસ બનાવે છે. જ્હોન મેથ્યુઝ એ ભૌતિક ભૂગોળના નિષ્ણાત છે.
ભૌતિક ભૂગોળ એટલે?
એટલે પૃથ્વીની કુદરતી પ્રણાલીઓ, જેમ કે હિમનદીઓ, પર્વતો, આબોહવા, આ બધું. એમનું કામ ખાસ કરીને પર્યાવરણમાં થતા ફેરફારો અને ક્લાઇમેટ ચેન્જ પર કેન્દ્રિત રહ્યું છે.
ઓકે. અને ડેવિડ હર્બર્ટ?
ડેવિડ હર્બર્ટ માનવ ભૂગોળના ક્ષેત્રમાંથી આવે છે. શહેરો કેવી રીતે વિકસે છે, સમાજમાં લોકો કઈ રીતે ગોઠવાય છે, અને પેલું ગુનાખોરી જેવી સમસ્યાઓ હોય એના ભૌગોલિક પાસા શું છે, આ બધા વિષયો પર એમનું સંશોધન છે.
અચ્છા, એટલે એક કુદરતી પાસાના નિષ્ણાત અને બીજા માનવીય પાસાના.
બરાબર. એક પૃથ્વીના ભૌતિક પાસાને સમજે છે, બીજા માનવ સમાજના અવકાશી પાસાને.
અરે.
અને આ બંનેનું સાથે આવવું એ જ આધુનિક ભૂગોળની સાચી ઓળખ છે એમ કહી શકાય.
હા, કારણ કે વાસ્તવિક દુનિયામાં સમસ્યાઓ ક્યાં આવી રીતે અલગ અલગ હોય છે.
એ જ તો. પુસ્તકનો મુખ્ય સંદેશ પણ એ જ છે કે ભૂગોળ છે ને એ કુદરતી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. કારણ કે દુનિયા પોતે ક્યાં કૃત્રિમ સીમાઓને ઓળખે છે.
સાચી વાત. તો પુસ્તકનો મૂળ તર્ક શું છે, એ ભૂગોળને કઈ રીતે જુએ છે?
જુઓ, પુસ્તક ભારપૂર્વક કહે છે કે ભૂગોળ એ સ્થળોની યાદી બનાવવાનો વિષય નથી, જરાય નહીં. એ એક જીવંત, એમ કહીએ કે વિશ્લેષણાત્મક અને સંકલિત વિચારધારા છે.
સંકલિત એટલે?
એટલે કે બધું જોડીને જોવાની વાત. એ માત્ર એ નથી જોતું કે દુનિયામાં શું ક્યાં આવેલું છે,
પણ
એ સમજવાનો પ્રયાસ કરે છે કે એ વસ્તુઓ અને ઘટનાઓ વચ્ચે અવકાશી સંબંધો શું છે, સ્પેશિયલ રિલેશનશીપ જેને કહેવાય, અને આ સંબંધો સમય જતાં કેવી રીતે બદલાય છે એ પણ.
ઓ, એટલે એનો મતલબ એ પણ થયો કે ભૂગોળ આપણને દુનિયાને એક અલગ જ નજરથી જોતા શીખવે છે. પેલી ભૌગોલિક કલ્પનાની વાત આવે છે ને પુસ્તકમાં.
એકદમ. જીઓગ્રાફિકલ ઇમેજિનેશન. આ ભૌગોલિક કલ્પના જ આપણને એવા જોડાણો અને પેટર્ન્સ જોવામાં મદદ કરે છે જે કદાચ એમનેમ ના દેખાય.
જેમ કે
તે આપણને પૂછવા પ્રેરે છે કે ભાઈ, શા માટે અમુક વિસ્તારો વધુ વિકસિત છે અને અમુક પછાત? શા માટે કોઈ રોગચાળો અમુક જગ્યાએ ઝડપથી ફેલાય છે?
હા.
શા માટે ક્લાઇમેટ ચેન્જની અસર બધા પર સરખી નથી થતી? આ પુસ્તકનો ઉદ્દેશ આપણી આ ભૌગોલિક કલ્પનાને જગાવવાનો છે.
અને આ સમજ આપવા માટે પુસ્તક કઈ રીતે આગળ વધે છે, એનું માળખું કેવું છે?
એ શરૂઆત કરે છે ભૂગોળના ઇતિહાસથી. કેવી રીતે પ્રાચીન ગ્રીકોથી માંડીને આજ સુધી આ વિષય વિકસ્યો છે. પછી તે ભૌતિક અને માનવ ભૂગોળના મુખ્ય વિચારોની ચર્ચા કરે છે. પણ ખાલી લિસ્ટ નથી બનાવતું, એ બતાવે છે કે આ બંને શાખાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે,
ખાસ કરીને માનવ પર્યાવરણના સંબંધો સમજવામાં એમ ને.
બરાબર. અને છેલ્લે તે નકશા, જીઆઈએસ એટલે કે જ્યોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને રિમોટ સેન્સિંગ જેવા આધુનિક સાધનોની વાત કરે છે, જે આપણને આ બધા અવકાશી સંબંધોનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે.
બરાબર. ચાલો થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક ભૂગોળની વ્યાખ્યા કેવી રીતે આપે છે અને પેલા મૂળભૂત ખ્યાલો, અવકાશ, સ્થળ, સ્કેલ, એના પર શું કહે છે?
પુસ્તક શરૂઆતમાં જ એકદમ સ્પષ્ટ કરે છે કે ભૂગોળ માત્ર ક્યાંનો જવાબ નથી, પણ ત્યાં શા માટે અને તેના પરિણામ શું એ સમજવાનો પ્રયાસ છે. એક બહુ સરસ વિચાર છે પુસ્તકમાં. ભૂગોળ એ જાણવા વિશે નથી કે સ્થળો ક્યાં છે, પરંતુ તે સમજવા વિશે છે કે તે ત્યાં શા માટે છે. આ જ ભૂગોળનું હાર્દ છે, સમજો ને.
બહુ રસપ્રદ. અને અવકાશ, સ્થળ, સ્કેલ આ શબ્દોનો શું અર્થ થાય છે સરળ ભાષામાં?
જુઓ, અવકાશ સ્પેસ એટલે ભૌતિક વિસ્તાર, ખાલી જગ્યા જ્યાં બધું જ અસ્તિત્વ ધરાવે છે. પણ
હા,
પણ જ્યારે આપણે એ અવકાશને કોઈ અર્થ આપીએ, એની સાથે લાગણીઓ જોડીએ, ત્યારે તે સ્થળ પ્લેસ બને છે.
ઓ, જેમ કે આપણું ઘર, આપણું ગામ.
બરાબર. આપણો દેશ, સ્થળ એ માત્ર લોકેશન નથી, એ આપણી ઓળખનો ભાગ છે, એની સાથે આપણી યાદો જોડાયેલી હોય છે.
અને સ્કેલ,
સ્કેલ એટલે આપણે કયા સ્તરે જોઈ રહ્યા છીએ. શું આપણે કોઈ સ્થાનિક સમસ્યાનું વિશ્લેષણ કરીએ છીએ, જેમ કે આપણા શહેરમાં પાણીની તંગી?
હા.
કે પછી રાષ્ટ્રીય સ્તરે, જેમ કે દેશમાં ગરીબીનું વિતરણ? કે પછી વૈશ્વિક સ્તરે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ? ભૂગોળ આપણને શીખવે છે કે આ બધા સ્તર છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે.
જેમ પેલું ગૂગલ મેપ્સમાં ઝૂમ ઇન ઝૂમ આઉટ કરીએ એમ.
હા, એના જેવું જ. સ્કેલ બદલવાથી આપણને અલગ અલગ પેટર્ન અને જોડાણો દેખાય છે.
એ વાત પરથી મને યાદ આવ્યું, પુસ્તક ભૂગોળના ઇતિહાસની પણ વાત કરે છે. એ કેવી રીતે વિકસ્યું, પહેલા શું હતું, હવે શું છે?
હા, એ ટૂંકમાં પણ સરસ રીતે સમજાવે છે કે શરૂઆતમાં ભૂગોળ મોટે ભાગે પેલું શોધયાત્રાઓ અને નક્શા બનાવવા પૂરતું સીમિત હતું.
હા, રાજાઓ માટે ને વ્યાપારીઓ માટે.
બરાબર.
હા,
પછી હમ્બોલ્ટ અને રિટર જેવા વિચારકો આવ્યા, એમણે તેને વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સ્વરૂપ આપ્યું. એક સમયે પેલો પર્યાવરણીય નિયતિવાદનો વિચાર બહુ ચાલતો હતો.
એટલે કે પર્યાવરણ જ બધું નક્કી કરે, માણસ કંઈ નહીં,
એમ.
હા,
લગભગ એવું. પણ પછી સમજાયું કે ના, માણસ પાસે પસંદગીઓ છે, એને સંભાવનાવાદ કહેવાય. અને 20મી સદીમાં તો પછી આંકડા અને કમ્પ્યુટર આવ્યા, એટલે માત્રાત્મક ક્રાંતિ થઈ,
જેનાથી વિશ્લેષણ વધુ સચોટ બન્યું.
ચોક્કસ. પણ પછી એની સામે પ્રતિક્રિયા પણ આવી.
કેવી રીતે?
કારણ કે અમુક લોકોને લાગ્યું કે ખાલી આંકડા પૂરતા નથી, લોકોના અનુભવો, સત્તાના સંબંધો, સામાજિક ન્યાય, આ બધું પણ ભૂગોળનો ભાગ છે. એટલે પછી માનવતાવાદી, માર્ક્સવાદી અને વિવેચનાત્મક ભૂગોળનો ઉદય થયો.
એટલે ભૂગોળ પોતે પણ સ્થિર નથી રહ્યું, એ સતત વિકસતું રહ્યું છે.
બિલકુલ. એ પોતાની જાતને સુધારતું અને વિકસાવતું રહ્યું છે.
સરસ. હવે વાત કરીએ પૃથ્વીની ભૌતિક પ્રણાલીઓની, એના વિશે પુસ્તક શું કહે છે?
થોડું ટેકનિકલ લાગી શકે છે આ, પણ એનો મુખ્ય વિચાર બહુ સરળ છે. પૃથ્વી છે ને એ અલગ અલગ સિસ્ટમથી બનેલી છે. જમીન, લિથોસ્ફિયર, પાણી, હાઇડ્રોસ્ફિયર, હવા, એટમોસ્ફિયર અને જીવસૃષ્ટિ, બાયોસ્ફિયર.
અને આ બધી સિસ્ટમ અલગ અલગ કામ કરે છે?
ના ના, એ જ તો મુદ્દો છે. આ બધી સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે અને સતત બદલાતી રહે છે.
દાખલા તરીકે,
જેમ કે આબોહવામાં ફેરફાર થાય તો એ પાણીના ચક્રને અસર કરે, એનાથી જમીન અને ખેતી પર અસર થાય. પુસ્તક ભૂ આકૃતિ વિજ્ઞાન એટલે કે પર્વતો, નદીઓ કેવી રીતે બને.
હા,
આબોહવા વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી, જૈવ ભૂગોળ, બાયોજિયોગ્રાફી એટલે કે જીવસૃષ્ટિનું વિતરણ, આ બધા ક્ષેત્રોની વાત કરે છે. પણ એ લિસ્ટ બનાવવા માટે નહીં,
પણ એ સમજાવવા માટે કે આ કુદરતી પ્રક્રિયાઓ આપણા જીવનને કેવી રીતે અસર કરે છે.
બરાબર, એકદમ.
અને માનવ વિશ્વ વિશે શું? આપણે મનુષ્યો પૃથ્વી પર કેવી રીતે ગોઠવાઈએ છીએ? આપણી પ્રવૃત્તિઓની શું અસર થાય છે?
અહીં પણ પુસ્તક ખાલી યાદી નથી આપતું, પણ મુખ્ય વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે શહેરી ભૂગોળ, અર્બન જ્યોગ્રાફી, એ આપણને સમજવામાં મદદ કરે છે કે આપણા શહેરો કેમ આટલા ઝડપથી વધી રહ્યા છે.
હા, અને એમાં ટ્રાફિક, પ્રદૂષણ, ગીચ વસ્તી જેવી સમસ્યાઓ કેમ છે.
બરાબર. અને શહેરમાં પણ અમીર ગરીબ વિસ્તારો કેમ અલગ પડી જાય છે, જેને સામાજિક વિભાજન, સેગ્રીગેશન કહેવાય. આ સમજણ વગર સ્માર્ટ સિટી જેવા આયોજન કઈ રીતે સફળ થાય, ખરું ને?
સાચી વાત.
અને આર્થિક પ્રવૃત્તિઓ, ફેક્ટરી ક્યાં સ્થપાય, વેપાર કેવી રીતે થાય,
એ બધું
એ આવે આર્થિક ભૂગોળમાં, ઇકોનોમિક જ્યોગ્રાફીમાં. એ આ જ સવાલો પૂછે છે. વૈશ્વિક સપ્લાય ચેઇન
એટલે
એટલે આપણે જે વાપરીએ છીએ, ફોન, કપડાં, કંઈ પણ, એ દુનિયાના કયા ખૂણેથી આવે છે અને કેવી રીતે, એ આખી પ્રક્રિયા સમજાવે.
ઓકે.
તે એ પણ તપાસે છે કે આર્થિક વિકાસ બધે સરખો કેમ નથી થતો અને વૈશ્વિકીકરણની સ્થાનિક અસરો શું છે.
અને રાજકીય અને સાંસ્કૃતિક ભૂગોળ પણ હશે જ.
હા, રાજકીય ભૂગોળ સરહદો, સંઘર્ષો, ચૂંટણીના ગણિતને સમજવામાં મદદ કરે, જ્યારે સાંસ્કૃતિક ભૂગોળ આપણને શીખવે છે કે સ્થળ આપણી સંસ્કૃતિ અને ઓળખ સાથે કેવી રીતે જોડાયેલું છે. આપણું ઘર, આપણો મહોલ્લો, એનો અર્થ શું છે આપણા માટે.
આ બધું સાંભળીને મને એવું લાગે છે કે સૌથી મહત્વનો મુદ્દો તો એ જ હોવો જોઈએ, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. એના પર પુસ્તક શું કહે છે?
તમે બરાબર પકડ્યું, આ જ પુસ્તકનું કેન્દ્રબિંદુ છે. લેખકો કહે છે કે ભાઈ, હવે કુદરત અને સમાજને અલગ અલગ જોવાનું બંધ કરવું પડશે.
હેમ?
કારણ કે એ એક જટિલ, જોડાયેલી સિસ્ટમ છે. આપણે જે પણ કરીએ છીએ તેની પર્યાવરણ પર અસર થાય છે, અને પર્યાવરણમાં થતા ફેરફારો આપણને અસર કરે છે. આ એક બેતરફી રસ્તો છે.
આનું કોઈ ચોંકાવનારું ઉદાહરણ પુસ્તકમાં આપ્યું છે?
હા, અરલ સમુદ્રની વાત છે. મધ્ય એશિયામાં આવેલું આ સરોવર એક સમયે દુનિયાનું ચોથું સૌથી મોટું હતું, ખબર છે?
ઓ!
પણ સોવિયત સંઘે કપાસ ઉગાડવા માટે તેમાં આવતી નદીઓનું પાણી બીજે વાળી દીધું મોટા પાયે.
તો પછી?
પરિણામ, સરોવર લગભગ સુકાઈ ગયું, ત્યાંનું હવામાન બદલાઈ ગયું, લોકોની આજીવિકા છીનવાઈ ગઈ, અને આરોગ્યની ભયંકર સમસ્યા ઊભી થઈ. પ્રદૂષિત ધૂળના તોફાનો થવા લાગ્યા.
બાપ રે, આ તો ભયાનક છે.
હા, આ એક દુઃખદ ઉદાહરણ છે કે કેવી રીતે રાજકીય અને આર્થિક નિર્ણયો પર્યાવરણનો અને છેવટે માણસનો જ વિનાશ નોતરી શકે છે. ભૂગોળ આ જોડાણોને સમજવામાં મદદ કરે છે.
ખરેખર આંખ ઉગાડનારું ઉદાહરણ છે આ તો. અને ક્લાઇમેટ ચેન્જ, એના વિશે શું? એ તો આજના સમયની સૌથી મોટી સમસ્યા છે.
લેખકો તેને અંતિમ ભૌગોલિક સમસ્યા કહે છે.
અંતિમ કેમ?
કારણ કે તે વૈશ્વિક છે, પણ તેની અસરો સ્થાનિક અને ખૂબ જ અસમાન છે. કોણે ક્લાઇમેટ ચેન્જમાં વધુ યોગદાન આપ્યું છે અને કોણ તેની સૌથી વધુ કિંમત ચૂકવી રહ્યું છે, આ પ્રશ્નોના જવાબ ભૌગોલિક છે.
હા, એ વાત સાચી છે.
ભૂગોળ આપણને સમજાવે છે કે કયા વિસ્તારો વધુ સંવેદનશીલ છે, ભવિષ્યમાં શું અસરો થઈ શકે છે એનું મોડેલિંગ કરવામાં મદદ કરે છે. અને શા માટે આંતરરાષ્ટ્રીય સહકાર આટલો મુશ્કેલ છે એના કારણો પણ ભૌગોલિક છે. આ સંદર્ભમાં જ પેલો એન્થ્રોપોસીનનો ખ્યાલ આવે છે.
એ શું છે?
એ એટલે કે આપણે હવે એવા ભૌગોલિક યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં માનવ પ્રવૃત્તિઓ પૃથ્વી પર સૌથી મોટો પ્રભાવ પાડી રહી છે. આપણે પોતે જ એક ભૌગોલિક પરિબળ બની ગયા છીએ.
વાહ, આ બધું સમજવા અને વિશ્લેષણ કરવા માટે ભૂગોળશાસ્ત્રીઓ ક્યા સાધનો વાપરે છે? નકશા તો આપણે જાણીએ છીએ, પણ બીજું શું?
નકશા તો છે જ, પણ પુસ્તક એક બહુ મહત્વની વાત કહે છે નકશા વિશે.
શું?
કે નકશા ક્યારેય તટસ્થ નથી હોતા. એ કોણે બનાવ્યો છે, શા માટે બનાવ્યો છે, એના પર આધાર રાખે છે કે તે શું બતાવશે અને શું છુપાવશે.
અચ્છા, મતલબ?
મતલબ તમે દુનિયાનો નકશો જુઓ, યુરોપ હંમેશા વચ્ચે અને મોટું દેખાય, જ્યારે આફ્રિકા કે દક્ષિણ અમેરિકા પ્રમાણમાં નાના લાગે. આ એક ચોક્કસ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. એટલે નકશાને હંમેશા વિવેચનાત્મક દ્રષ્ટિથી જોવા જોઈએ. એ વાસ્તવિકતાનું દર્પણ નથી, પણ એક દલીલ છે.
આ તો બહુ રસપ્રદ વાત છે. અને આધુનિક ટેકનોલોજી, જેમ કે GIS અને રિમોટ સેન્સિંગ.
હા, આ તો ક્રાંતિકારી સાધનો છે. GIS એટલે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ. એને તમે એક પ્રકારના સુપર પાવરફુલ ડિજિટલ મેપિંગ ટૂલ તરીકે સમજી શકો.
કેવી રીતે?
વિચારો કે તમારી પાસે અલગ અલગ પારદર્શક નકશા છે. એક પર વસ્તીની ગીચતા, બીજા પર નદીઓ, ત્રીજા પર રસ્તાઓ, ચોથા પર ગરીબીના આંકડા.
હા,
GIS આ બધા સ્તરોને એકસાથે મૂકીને તેમની વચ્ચેના સંબંધો બતાવી શકે છે. જેમ કે કયા વિસ્તારોમાં ગરીબ વસ્તી નદી કિનારે રહે છે અને ત્યાં પૂરનું જોખમ વધારે છે. આવું જ જટિલ વિશ્લેષણ GIS થી શક્ય બને છે.
ઓ, એટલે ડેટામાંથી છુપાયેલી પેટર્ન શોધી કાઢવાનું સાધન.
બરાબર. અને રિમોટ સેન્સિંગ એટલે દૂરથી માહિતી મેળવવી, સેટેલાઇટ કે ડ્રોનથી પૃથ્વીની તસવીરો લઈને.
એનાથી શું ખબર પડે?
ઘણું બધું. જંગલો કપાઈ રહ્યા છે કે નહીં, શહેરો કેટલા ફેલાઈ રહ્યા છે, ખેતીના પાકની સ્થિતિ શું છે, હિમનદીઓ પીગળી રહી છે કે નહીં, આ બધું રિમોટ સેન્સિંગથી જાણી શકાય છે.
એટલે આ સાધનો ભૂગોળને વધુ વૈજ્ઞાનિક અને ઉપયોગી બનાવે છે
અને ઉકેલ સૂચવતું વિજ્ઞાન બનાવે છે. પુસ્તકમાં એક સરસ વિચાર છે કે અવકાશી વિશ્લેષણ માત્ર એક સાધન નથી, પણ વિચારવાની એક રીત છે. આ ટેકનોલોજી આપણને દુનિયાને અવકાશી દ્રષ્ટિથી જોતા શીખવે છે.
તો આ આખી ચર્ચા પરથી જો આપણે મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે ભૂગોળ એક સેતુ છે, કુદરતી અને સામાજિક વિજ્ઞાન વચ્ચેનો, ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો, સ્થાનિક અને વૈશ્વિક વચ્ચેનો. વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ જટિલ અને જોડાયેલી છે. ભૂગોળ આપણને એ જોડાણો સમજવામાં મદદ કરે છે. જેમ પુસ્તક કહે છે ને, વિશ્વ પોતે આ કૃત્રિમ સીમાઓને ઓળખતું નથી.
બરાબર.
બીજો મુખ્ય મુદ્દો કયો ગણાય?
બીજો એ કે સ્થાન, લોકેશન અને સ્થળ, પ્લેસ, ખરેખર ખરેખર મહત્વના છે. દુનિયા સપાટ નથી. કોઈ ઘટના ક્યાં બને છે તેનાથી ઘણો ફરક પડે છે. આપણે જ્યાં રહીએ છીએ તે જગ્યા, આપણી તકો, આપણું સ્વાસ્થ્ય, આપણી ઓળખ, બધું ઘડે છે.
હા, એ તો અનુભવાય છે. ત્રીજું, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ એ સતત બદલાતો રહે છે અને તે ખૂબ જ સંવેદનશીલ છે. અરલ સમુદ્ર કે ક્લાઇમેટ ચેન્જ જેવા ઉદાહરણો આપણને ચેતવે છે કે આપણા નિર્ણયોની દૂરગામી અસરો થાય છે. આ સમજ આપણને વધુ જવાબદાર બનવા પ્રેરે છે.
અને ચોથો મુદ્દો, પેલો સ્કેલવાળો, સ્થાનિક, રાષ્ટ્રીય, વૈશ્વિક.
હા, સ્કેલનું મહત્વ. સ્થાનિક ઘટનાઓ વૈશ્વિક પ્રવાહો સાથે જોડાયેલી છે અને વૈશ્વિક મુદ્દાઓની સ્થાનિક અસરો હોય છે. જેમ કે આપણે આપણા શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ, તેની અસર વૈશ્વિક સ્તરે ભલે નાની પણ થઈ શકે છે. પુસ્તક કહે છે તેમ સ્થાનિક અને વૈશ્વિક પ્રક્રિયાઓ વધુને વધુ અવિભાજ્ય છે. આ સમજ આપણને થિંક ગ્લોબલી, એક્ટ લોકલી માટે પ્રેરે છે.
અને છેલ્લો મુદ્દો,
અને છેલ્લે, ભૂગોળ આપણને વિવેચનાત્મક વિચારસરણી શીખવે છે. તે આપણને સપાટી નીચે જોવા, ધારણાઓ પર સવાલ ઉઠાવવા અને ડેટા, ખાસ કરીને નકશા અને અવકાશી ડેટા, ને સમજદારીપૂર્વક વાપરતા શીખવે છે.
આ બધા વિચારો ખરેખર બહુ પ્રેરણાદાયક છે. પણ સવાલ એ થાય કે આ બધું જ્ઞાન આપણને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
અનેક રીતે. પહેલું તો વર્તમાન સમાચારો સમજવામાં, ભલે તે કોઈ આંતરરાષ્ટ્રીય સંઘર્ષ હોય કે સ્થાનિક ચૂંટણી હોય.
હા,
ભૌગોલિક પરિબળો હંમેશા તેમાં ભાગ ભજવતા હોય છે. એ સમજાય તો સમાચાર વધુ ઊંડાણથી સમજાય.
અને આપણા પોતાના શહેર કે ગામ વિશે?
ચોક્કસ. આપણા પોતાના શહેરને વધુ સારી રીતે સમજવામાં, ટ્રાફિક કેમ અમુક જગ્યાએ જ વધુ હોય છે, ક્યાં નવા મકાનો બની રહ્યા છે અને કેમ, ક્યાં પાર્કની જરૂર છે, આ બધું સમજાય તો આપણે વધુ સારા નાગરિક બની શકીએ, સ્થાનિક આયોજનમાં ભાગ લઈ શકીએ.
અને પર્યાવરણની વાત કરીએ તો, આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ તેની આપણા પર્યાવરણ પર શું અસર થાય છે તે સમજવામાં પણ મદદ મળે.
બિલકુલ. આપણો ખોરાક ક્યાંથી આવે છે, આપણા કપડાં ક્યાં બને છે, આખી સપ્લાય ચેઇન સમજવાથી આપણે વધુ સભાન ગ્રાહક બની શકીએ છીએ.
હા, એ જરૂરી છે.
અને પ્રવાસ કરતી વખતે પણ, જો આપણે ખાલી સ્થળો જોવાને બદલે ત્યાંના લેન્ડસ્કેપ, લોકો અને સંસ્કૃતિ વચ્ચેના સંબંધોને સમજવાનો પ્રયાસ કરીએ તો પ્રવાસ વધુ અર્થપૂર્ણ બને નહીં.
સાચી વાત છે. આ આ આખી ચર્ચા પછી તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મહત્વની શીખ કઈ રહી? કંઈક એક વસ્તુ જે તમને સ્પર્શી ગઈ હોય?
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે ભૂગોળ ખરેખર, એમ કહી શકાય કે, વિચારવાની એક રીત છે. એ માત્ર વિષય નથી, એક દૃષ્ટિકોણ છે.
હા,
તે આપણને દુનિયાને વધુ ઊંડાણથી, વધુ જોડાણો સાથે જોવામાં મદદ કરે છે. તે આપણને યાદ અપાવે છે કે બધું જ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલું છે. આ કનેક્ટેડનેસનો વિચાર મને બહુ ગમ્યો.
અને મારા માટે પેલું અરલ સમુદ્રનું ઉદાહરણ અને એન્થ્રોપોસીનનો ખ્યાલ એ બહુ પ્રભાવશાળી રહ્યા. તે ખરેખર આપણી જવાબદારીનો અહેસાસ કરાવે છે. આપણે જે નિર્ણયો લઈએ છીએ, ભલે તે નાના લાગે, તેની અસર કેટલી મોટી અને લાંબા ગાળાની હોઈ શકે છે એ વાત ફરીથી સ્પષ્ટ થઈ.
તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ?
હા, ચોક્કસ.
આપણે આપણી રોજિંદી જિંદગીમાં સ્થાન અને અવકાશ વિશે કેટલું વિચારીએ છીએ.
હા,
જ્યારે કોઈ સમાચાર વાંચીએ, કોઈ વસ્તુ ખરીદીએ કે ક્યાંક જવાનું વિચારીએ, ત્યારે શું આપણે તેની પાછળના ભૌગોલિક જોડાણો વિશે વિચારીએ છીએ?
મતલબ કે, તે ક્યાંથી આવ્યું, તેની અસર ક્યાં થશે, શા માટે તે ત્યાં જ છે, એવું બધું.
હા, શું આપણે એના વિશે વિચારીએ છીએ? જો આપણે આ ભૌગોલિક કલ્પનાનો વધુ ઉપયોગ કરીએ તો શું આપણા નિર્ણયો વધુ જાણકાર અને કદાચ વધુ સારા ન બની શકે?
બહુ સરસ વિચાર છે, વિચારવા જેવો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.